أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على الرسول المصدق المصطفى الأمجد والمحمود الأحمد أبي القاسم محمد.
اللهم صل على محمد وعلى محمد وأشهد.
ثم الصلاة والسلام والتحية والإكرام على الأئمة المعصومين من ذريتك وبنيك. أما بعد، بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اما بعد، فقد قال الله تعالى في القران المجيد وقوله الحق. بسم الله الرحمن الرحيم. والتين والزيتون وطور سينين وهذا البلد الامين لقد خلقنا الانسان في احسن تقويم. صلوات حاضرین مجلس، السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ. عزاداران امام حسین، آپنی تقریرو چالی رہی ہے کہ کیوی ریتنا انسان پوتانی آخرت نے بنا سکے چھے، کیا کیا ایوا کامو چھے کہ جے اسلام کہے چھے، اے مارا مانوا واراو، اے مسلمانو، اے مومنو، تمے تمہاری زندگی نی اندر آ وستو نے اپناو تاکہ آنو فائدو تمنے ملے انے آخرت میں تمے کامیاب تھاؤ. آپ نے چرچا چالی رہی ہتی کہ رسول اکرم پاسے جناب جبرائیل آئیوا نے کہیوں، یا رسول اللہ، کاش کہ ہوں انسان ہو تو ہوں سات کام کرت. انے رسول اللہ امام علی نے کہے چھے، اے علی، آ سات کاموں نو موقع تمنے جیارے جیارے مرے آنے انجام آپو، کارن کہ آنا ثواب اٹلا سے کہ فرشتاؤں پر آنی تمنا کرے چھے. پہلی وستو جینا اوپر آپ نے چرچا کہی دی ہتی کہ فرشتاؤں تمنا کرے چھے کہ کاش ہمیں نماز جماعت میں بھاگ لئی سکتی. બીજી વસ્તુ જેના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા એ હતું કે ઓલમાએ હકની બાજુમાં બેસવું, એ લોકોથી શીખવું, એ લોકોથી કંઈ શીખીને પોતાની જિંદગીમાં કંઈ બદલાવ લઈ આવવું. ત્રીજી વસ્તુ જેના ઉપર આપણે વાત કરી રહ્યા હતા એ હતું માણસોની વચમાં સુલો કરાવી, માણસોની વચમાં કજિયાને બંધ કરાવવા. અને ચોથી વસ્તુ જેના ઉપર આપણે ગઈકાલથી ચર્ચા શરૂ કરી એ હતું યતીમો ઉપર અહેસાન કરવું અને યતીમોનું ખ્યાલ કરવું. અમુક વસ્તુ એના અંદર જે રહી ગઈ હતી અને હું સમજું છું કે જરૂરી છે એના ઉપર આપણે વાત કરી ઇન્શાલ્લાહ આપણા મોઝુને આગળ વધારશું. કુરાનમાં આપણે કીધું ગઈકાલે કે 24 ઠેકાને યતીમોના બારામાં જિક્ર આવ્યું છે. આપણે ગઈકાલે ઘણી આયતોનો જિક્ર કર્યો અને એના અંદર વારંવાર આવ્યું કે તમા અલ્લાહની ઇબાદત કરો, તમારા માવતર સાથે નેકી કરો અને ત્યારબાદ તમારા સગા વાલાઓ સાથે નેકી કરો, ત્યારબાદ યતીમોનો ખ્યાલ કરો, ત્યારબાદ મિસ્કીનોનો ખ્યાલ કરો, ત્યારબાદ મુસાફરોનો ખ્યાલ કરો. આ બધી આયતોની અંદર અલ્લાહએ કીધું છે યતીમોનો ખ્યાલ રાખો, યતીમોની ધ્યાન રાખો, યતીમોની પરવરિશ કરો. કારણ કે આપણા સમાજના સૌથી નબળો ભાગ જે છે ને એ યતીમો છે. આ યતીમો એવા બચ્ચાઓ છે, એવા યતીમો છે કે જેના ઉપર મા યા બાપનો સાયો નથી. એ લોકો પાસે કોઈ શીખાડવા વાળું, કોઈ મદદ કરવા વાળું, કોઈ રસ્તો દેખાડવા વાળું, કોઈ એ લોકોને આગળ લઈ જવા વાળું નથી. અને યતીમનો ખ્યાલ રાખવાનો કેટલો સવાબ છે. રસૂલલ્લાહ ફરમાવે છે કે એક એવો ઇન્સાન કે જે યતીમની કિફાલત કરશે કયામતના દિવસે અને જન્નતમાં ઈ માણસ કે જે યતીમની કિફાલત કરશે અને હું અમે બે આમ હશું. રસૂલે કીધું એ મારો જન્નતમાં સાથી હશે, પાડોશી નહીં, સાથી હશે કે જે યતીમનું ખ્યાલ કરશે, જે યતીમને મોટો કરશે, જે યતીમની દેખભાલ કરશે. અને ત્યારબાદ રસૂલલ્લાહ ફરમાવે છે, યા અલી, અગર કોઈ યતીમના માથા ઉપર હાથ ફરાવે તો એના હાથના નીચે જેટલા બાલ આવે ઈ બાલની ગણતરીનું નૂર કયામતના દિવસે અલ્લાહ ઈ બંદાને આપશે. કયામતનો દિવસ એકદમ કઠણ હશે, સખત હશે. આપણે બધાને નાની નાની નેકીઓની જરૂર પડશે. રસૂલલ્લાહ ફરમાવે છે, યતીમના માથા ઉપર હાથ ફરાવશો તો જેટલા બાલ તમારા હાથના નીચે આવશે ને આટલા નૂર તમને કયામતના દિવસમાં અતા કરવામાં આવશે. કુરાનની અંદર છે ને, ફઅમ્મલ યતીમા ફલા તખર. યતીમને ઝડકો નહીં, યતીમને જોશથી ન બોલો, યતીમને ડાંટો નહીં, ખીજાઓ નહીં, કારણ કે એનું દિલ દુખેલું છે. એને તરત પોતાની કમીનો અહેસાસ થાય છે કે કાશ મારી માં યા મારો બાપ જીવતો હોત તો આજે આ લોકો મને આમ તોછડા બોલ ન બોલી શકત. આપણે ગઈકાલે જોયું કે ઇમામ અલી યતીમોની કેટલી ફિકર કરતા હતા. જ્યારે પણ બચ્ચાઓ રોતા હતા તો ઇમામ અલી કહેતા હતા કે અગર કોઈ તમને કહે કે અમારો બાપ નથી તો તમે કહેજો અમારો બાપ અલી છે. આટલા બધા યતીમોને ઇમામ અલી ખવરાવતા, આટલા બધા યતીમોનું ખ્યાલ કરતા, એ લોકો સાથે મોહબ્બતથી પેશ આવતા. શું આપણે કરબલાના બયાનમાં નથી સાંભળતા? કારણ કે આ બધી વસ્તુ મસાઇબમાં પસાર થઈ જાય છે. આપણે આંસુઓમાં આ બધી સાંભળે છે પણ આનું અસર નથી જોતા. જ્યારે ઇમામ હુસેન કુફા તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં મુસ્લિમની શહાદતનો સમાચાર આવ્યા, ત્યારે મારા મોલા ઈ ખૈમાની અંદર ગયા જ્યાં મુસ્લિમની ઝૌજા છે, જેનું નામ રુકૈયા કહેવામાં આવે છે, અને જેના બે રુકૈયા ઇમામ હુસેનની બહેન પણ થાય છે. એટલે ઇમામ હુસેનની સગી બહેન પણ છે અને મુસ્લિમ ઇમામ હુસેનના ચાચાના દીકરા છે. આ રૂપૈયાના ખૈમામાં આવવા બાદ ઇમામ હુસેન પૂછે છે કે મુસ્લિમની દીકરી હમીદા ક્યાં છે? જ્યારે હમીદા આવે છે, ઇમામ હુસેન એને ખોડામાં બેસાડે છે અને એના માથા ઉપર હાથ ફરાવે છે. એટલે બેટની ઘરની દીકરી છે, તરત સમજી ગઈ, તરત એને ખબર પડી ગઈ, એ સમજી ગઈ કે મારા બાપાના બારામાં ખરાબ સમાચાર આવેલા છે. ત્યારબાદ ઇમામ હુસેન એને તસલ્લી આપે છે, એને દિલાસો આપે છે અને એને કહે છે આજ પછી હું તારો બાપ છું અને આ સકીના તારી બહેન છે. અઝીઝાને ગિરામી, યતીમ સાથે રહેમદિલીનો વ્યવહાર કરવો, યતીમ સાથે નેક સુલૂક કરવું આ અહેલે બૈતની શિખામણ છે. ગઈકાલે આપણે ઇમામ અલીનો એક કિસ્સો બયાન કર્યા હતા કે જ્યારે ઇમામ અલી ગલીમાંથી પસાર થાય છે, બાળકોની રોવાની આવાજ આવે છે, ત્યારે ઇમામ પૂછા કરે છે, ઓલી ઔરત જે છે ઇમામ અલીને ખરાબ શબ્દો બોલે છે. એ જ વાક્યો એક બીજી રીતથી પણ છે કે ઇમામ અલી અને કંબર કુફામાંથી પસાર થઈ રહ્યા છે અને કાનમાં બચ્ચાઓની રોવાની આવાજ આવે છે. તમે જો ઇમામ અલી કેટલું ધ્યાનથી ચાલે છે, કેટલું ધ્યાન છે એનું કે આજુબાજુમાં શું પસાર થઈ રહ્યું છે. જે ઘરમાંથી અવાજ આવે છે, ઇમામ અલીને તરત ફિકર થાય છે કે શા માટે આ ઘરમાંથી રોવાની અવાજ આવે છે. ઇમામ અલી ખલીફા છે, એને કઈ કામ ના હોય, દેશનો કેટલો કામ હોય, એટલી બધી સલ્તનત ઇસ્લામી મુમલિકતને ચલાવી, તે છતાં ઇમામ અલી ગલીઓની અંદર ફરે છે કે કોઈને તકલીફ હોય તો હું તકલીફને દૂર કરું. ઇમામ અલીના કાનમાં રોવાની અવાજ આવી, ઘરમાં સલામ કરે છે, પૂછા કરે છે શું થયું. કહ્યું એક બેવા ઔરત છે અને એના બચ્ચા ભૂખા છે, બચ્ચાઓ પાસે ખાવાનું નથી, બચ્ચાઓ રોઈ રહ્યા છે. ઇમામ અલી પોતાના ઘરે પાછા જાય છે અને ગુણીઓની અંદર ખાવાની સામાન બધું જમા કરે છે, ભેગો કરે છે. કંબર કહે છે મેં કહ્યું મોલા એમ કરો, આમાંથી થોડું હું ઉપાડી લઉં. ઇમામ અલીએ કીધું નહીં, હરગીઝ નહીં, આ હું પોતે ઉપાડીને લઈ જઈશ. બધું ઇમામ અલી પોતાના ખંભા ઉપર લઈ જાય છે અને એ ઔરતના ઘરમાં જાય છે. પછી ઇમામ અલી જ્યારે એ ખાવાનું એનાથી તૈયાર કરવામાં આવે છે તો ઇમામ અલી એ બચ્ચાઓને ખવરાવે છે. જ્યારે એ બચ્ચાઓને ખવરાવી લીધા, બચ્ચાઓનું પેટ ભરાઈ ગયું, પછી ઇમામ હુસેન એ બચ્ચાઓ સાથે રમે છે, જાત જાતના અવાજ કાઢે છે, બચ્ચાઓને હસાવે છે, બચ્ચાઓને ખુશ કરે છે. તો જ્યારે એ ઘરમાંથી પાછા બારે આવ્યા તો કંબરે સવાલ કર્યું, મોલા હું સમજ્યો કે તમે મને ભાર ઉપાડવા ન દીધા, હું સમજી ગયો કે તમને ખપતું હતું કે તમે પોતે આ બાળકો સુધી ખાવાનું પહોંચાડો, તમે બચ્ચાઓને ખવરાવ્યા એ પણ હું સમજી ગયો કારણ કે બચ્ચાઓ ભૂખા હતા, પણ હું એ ન સમજ્યો કે શા માટે તમે બચ્ચાઓ સાથે રમતા હતા. તો ઇમામ અલી કહે છે એ કંબર, મેં બચ્ચાઓને આ હાલતમાં જોયા હતા કે એ લોકો ભૂખા હતા અને એ લોકો રોતા હતા. મેં એ લોકો અમને ખાવાનું ખવડાવ્યું તો એની હુકમની ભૂખ ખતમ થઈ ગઈ, પણ કારણ કે એ લોકો રોતા હતા તો હું એ લોકો સાથે રમતો હતો, એ લોકો અમને હસાવતો હતો, ત્યારે તો એ લોકોનું દિલ ખુશ થઈ જાય. મારા મોલાનું કિરદાર શું છે યતીમો સાથે? અઝીઝાને ગિરામી, યતીમને ખાલી પૈસાની જરૂર નથી હોતી, યતીમને એક બાપના સાયાની જરૂર હોય છે, એક માની મોહબ્બતની જરૂર હોય છે. અઝીઝાને ગિરામી, યતીમ થાવું બહુ જ મુશ્કેલ છે. એમને ઇમામ અલીને લકબ દેવામાં નથી આવ્યું અબુલ ઐતામ, યતીમોના બાપ. ઇમામ અલી યતીમોનું કેટલું ખ્યાલ કરતા હતા. એક ફેરે ઇમામ અલી પાસે એક માણસ આવ્યો, તોફો લઈને આવ્યો. એ જમાનાની અંદર એ તોફો ઘણો જ કિંમતી હતો, આજે પણ એટલો મોંઘો છે, તો એ જમાનાની અંદર કેટલો કિંમતી હશે એ તોફો. શખ્સ આવ્યો, ઠામ લઈ આવ્યો. એક ઠામની અંદર મધ છે, એક ઠામની અંદર ઇંજીર છે, ફીગ. આ બંને ચીજ ઇમામ માટે લઈ આવ્યો કે હું તોફો લઈને જાઉં મારા મોલા માટે. જ્યારે એ તોફો લઈને આવ્યો તો મોલાએ એ બંને ઠામડાનું ઢાંકણું ખોલી અને આજુબાજુમાં જેટલા યતીમ બચ્ચા હતા ને એ લોકોને આપી દીધું. બચ્ચાઓને જ્યારે એવી સરસ વસ્તુ મળી તો બધા એ બચ્ચાઓ જલ્દી જલ્દી એમાંથી ખાવા લાગ્યા. એમ નહીં કે તમે જરા જરા ચાખી લ્યો લ્યો બચ્ચાઓ, એમ નહીં, આપી દીધું બધે. બોલો માણસ કે મોલા, હું તો તમારા માટે લઈ આવ્યો, તો આ તો તમે બચ્ચાઓને આપી દીધું. ઇમામે કહ્યું, હું ઇમામ છું, મારો કિરદાર એવો હોવો જોઈએ જાણે કે હું આ યતીમ બચ્ચાઓના બાપ ઠેકાણે છું. અગર હું આ બધી વસ્તુ મારા બચ્ચા પોતાના બચ્ચાને આપ્યો હોત અને એ લોકો આવી રીતના જલ્દી જલ્દી ખાતા હોત તો મારું દિલ કેટલું ખુશ થાત. આપણે આપણા બચ્ચાઓની મનગમતી ચીજ બનાવે પછી એ લોકો ખુશીથી ખાય તો આપણા દિલમાં ખુશી ઉપજે. આપણે બધી માઓ છીએ અહીંયા, આપણું દિલ કેટલું ખુશ થાય. માં બધી કહે છે, અગર મારા બચ્ચા આ ખાઈને ખુશ આ ખાય અને હું ખુશ થાઉં તો એમ જ આ યતીમ બચ્ચા છે એ લોકોની ખુશી પણ મને વાલી છે કે એ લોકોને પણ હક છે કે એ લોકો ખુશ રહે. અઝીઝાની ગિરામી, ઇમામ અલી આટલી ખ્યાલ આટલો ખ્યાલ કરતા હતા યતીમોનો કે જ્યારે ઇમામ અલીને જરૂરત લાગી અને ઇમામ અલી હવે બિસ્તર ઉપર છે અને ઘરની અંદર છે અને ડાક્ટરને બોલાવવામાં આવ્યો, ઇમામ અલીની તલવાર ઇમામ અલીને લાગી એના ઉપર એના અંદર ઝેર હતો. કહેવામાં આવે છે કે ઇમામ અલીનો ચહેરો આખો પીરો પડી ગયો હતો, એ ઝેર આટલો તેજ હતો કે ઇમામ અલીના ચહેરા ઉપર રંગ પીરો થઈ ગયો હતો. જ્યારે યતીમોને સમાચાર મળ્યા ઇમામ અલીના ઘરના બારે બધા યતીમો ભેગા થઈ ગયા. જ્યારે તબીબે કીધું કે આ ઝેરનો અસર હવે બહુ જ છે, આનો કઈ રસ્તો નથી, થોડાક દિવસના મહેમાન છે મોલા, પણ બની શકે તો તમે ઇમામને દૂધ આપો, વખતે આ ઝેરનો અસર થોડો ઓછો થઈ જાય. બારે જ્યારે યતીમોને ખબર પડી કે મોલાને દૂધ વાપરવાનું કીધું છે ને, આ બધી નાના નાના બચ્ચા દૂધ લઈ લઈને આવતા હતા કે અમે અમારા મોલા માટે દૂધ લઈ જાય કે એની તકલીફ ઓછી થઈ જાય. અઝીઝાની ગિરામી, આ ઇમામ અલી અલૈહિસલામનું કિરદાર હતો. યતીમ આ એવા બચ્ચાઓ છે કે જેનું દિલ દુખાયેલું છે, એ લોકોને મદદની જરૂર છે, ફક્ત પૈસાની નહીં, ફક્ત મોહબ્બત નહીં, કોઈ લોકોને આગળ વધારે, કોઈ લોકોની એજ્યુકેશન કરે, કોઈ લોકોને લોકોના પગભર કરે, કોઈ લોકોની મદદ કરે. અઝીઝાને ગિરામી, ખાલી સાંભળીને ચાલ્યું જવું કાફી નથી, આપણે એને અમલી રૂપ આપી શકીએ તો આપણે આપીએ. દુનિયાની અંદર ઘણા એવા ફંડ છે કે જે યતીમો માટે કામ કરે છે, આપણે એમાં ભાગ લઈએ. આપણા વર્લ્ડ ફેડરેશન જ કેટલી એવી કામ કરે છે, આપણી જમાતો એવી કામ કરે છે. તપાસ કરીને આપણે કોશિશ કરે કે અગર યતીમને આપણે ભણાવી શકીએ, અગર યતીમને આપણે ભણાવશું એ એની જિંદગીમાં કામયાબ થશે, એ જેટલો જેટલો કામયાબ થશે એટલો એટલો મને સવાબ મળશે. કારણ કે આ સદકે જારિયા છે, એ ગુનાહોથી બચશે એનો સવાબ મને મળશે, એ નેક હલાલ રોજી કમાવશે એનો સવાબ મને મળશે, એની નેક ઓલાદ થશે એનો સવાબ મને મળશે. આ બધું શું છે? આ સવાબ કમાવાના રસ્તાઓ છે અઝીઝાને ગિરામી, કે યતીમોનું ખ્યાલ કરો. કારણ કે આ લોકો માશરાના સમાજના સૌથી નબળા લોકો છે, તમે એ લોકોને મજબૂત બનાવો, આ તમારું કામ છે. બની શકે છે એની જગ્યાએ તમે હોત તો. અલ્લાહનો શુકર છે કે અલ્લાહ આપણને માવતર જેવી નેમત દીધી, આપણે માવતરના સાયામાં મોટા થયા, ભણ્યા, બધું આપણને મળ્યું. પણ અગર આપણે એની જગ્યામાં હોત તો આ શુકર અદા કરવાની જગ્યા છે ને. કે મને ખુદાએ નેમત આપી, હવે હું એ લોકોને આ નેમત નો ભાગ આપું. સલવાર ઇમામ અલીના નજદીકમાં યતીમ કેને કહેવાય? આપણે ઇમામને પૂછે યતીમ કેને કહેવાય, તો ઇમામ કહે છે સાચો યતીમ એ નથી કે જેનું માં યા બાપ ન હોય, એ પણ યતીમ છે, પણ એના કરતા એક વધારે મોટો યતીમ છે. એ મોટો યતીમ કોણ છે? ઇમામ ફરમાવે છે એ મોટો યતીમ સમાજના એવા લોકો છે કે જેની તરબિયત કરવામાં નથી આવી, જેને એજ્યુકેશન દેવામાં નથી આવ્યો, જેને કેવી રીતના રહેવું જોઈએ એ શીખવવામાં નથી આવ્યો. એ લોકો ઓલા યતીમ કે જેના ઉપર માં યા બાપનો સાયો નથી, એના કરતા મોટા જરૂરતમંદ મોટા યતીમ તો આ લોકો છે. પછી ઇમામ અલી આપણને શીખાડે છે, આપણને સમજાવે છે. ઇમામ શું કહેવા માંગે છે? ઇમામ કહે છે તું જેનો દીકરો યા તું જેનો દીકરો છે એનો જ દીકરો રહે, પણ તું પોતે બી કંઈ શીખ, તું પોતે આગળ વધ. ખાલી એના ઉપર ઓસીકું રાખીને બેસી જાઉં કે હું ફલાણાની દીકરી છું, ફલાણાનો દીકરો છું, ફલાણાની ઘરવાળી છું, કાફી નથી. અગર તું કોઈનો મોટા માણસનો દીકરી યા દીકરો છો, બહુ સારું રે, એ અમે નથી લઈ લેતા, પણ તું પોતે પણ કઈ બન, તારા અંદર કઈ કાલિતે બનાવ, કઈ ભણતર લે, કઈ કામકાજ શરૂ કર. એ આધાર ઉપર આ મફહુમ છે, એ આધાર ઉપર ના બેઠો રે કે તારા કબીલા વાળા બહુ મોટા છે યા બહુ પૈસા વાળા છે યા બહુ નામ વાળા છે, તારા બાપાની બહુ જ માન અને ઇજ્જત છે તો તને કઈ કરવાની જરૂર નથી. ઇમામ ફરમાવે છે અગર તારા પોતાના અંદર કઈ મીઠું નથી, તારા પોતાના અંદર કઈ હુનર નથી, કઈ કમાલ નથી, કઈ ચીજતું નથી શીખો, તો ફલાણાનો દીકરો થવું એમાં કઈ મોટી વાત નથી. આ તારી પોતાની પહેચાન નથી કે તું ફલાણાનો દીકરો છો. યતીમ ઈ નથી કે જેનો બાપ ગુજરી જાય, યતીમ ઈ છે કે જેની કોઈ તરબિયત કરવામાં ન આવી. અઝીઝાને ગિરામી, આજની દુનિયાની સૌથી મોટી વ્યાધિ ઈ જ છે કે બચ્ચાઓની તરબિયતથી માવતરો ગાફિલ થઈ ગયા છે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ દુનિયાનું ગામ હોય, તમે જો આજના હાલાત કેવા બદલાઈ ગયા છે, આજના બચ્ચાઓની તમે ભાષા તો જો, એ લોકો કેવી રીતના વાતું કરે છે. આપણા માવતરે આપણને જે શિખામણ દી, આપણા દાદા દાદીની જે શિખામણ હતી, માવતરની જે શિખામણ હતી આપણા સુધી આવી, પણ આજના બચ્ચાઓને એ શિખામણ નથી મળી રહી. આપણા પાસે તો આહલે બેટનું દર છે, અલ્હમ્દુલિલ્લાહ કે આપણા બચ્ચાઓ અહીંયા આવીને જે થોડું ઘણું શીખી શકે છે, આપણા આપણાથી જેટલું થાય છે આપણે શીખાડે છે, પણ દુનિયાના વાતાવરણ જો આજે સૌથી વધારે મુશ્કેલી ક્યાં છે કે માવતર ઓલાદથી ગાફિલ થઈ ગયા છે. સવારના ઇસ્કોલે મોકલાવી દે, સાંજના દુર્વાર બધી ઇસ્કોલે કરીને સાંજના આવે, જમે, બધા થાકેલા હોય, બધા સુઈ જાય બીજા સવારના, ઈ જ કામ. શનિવાર દિમાશ હોય તો આપણા બીજા ઘરના કામ ખબરતા હોય. માવતર ઓલાદથી ગાફિલ થઈ ગયા છે. અઝીઝાની ગ્રામી, ઇમામ અલી કહે છે તમારા બચ્ચાઓની નાનપણમાં તરબિયત કરી નાખો. જો તમે નાનપણમાં જે શીખાડશો ને એના અંદર રહી જશે, જાણે પાણામાં કોતરેલું છે એવી રીતના એના અંદર રહી જશે. પણ જો તમે મોટા થઈ જાય પછી શીખાડવા જાશો ને, જાણે રેતી ઉપર આમ લીટી બનાવે કેટલી વાર રહીએ, અહીંયા તમારે આ રેતી છે ને, શું કે આપણે એની ફાંસી ફાંસીમાં લીટી બનાવો કેટલી વાર રહીએ, થોડાક વખતમાં હાઈ જાય, પવનના લીધે ઉડી જાય. મામલી કે છે પહેલેથી શીખાડી દો, એવું ના થાય બીજા તમને બીજા તમારા બચ્ચાઓને ગલત વસ્તુ શીખાડી દે, એની મોર તમે તમારા બચ્ચાઓની તરબિયત. પર આપણે નથી કહેતા માનું ખોડ્યું, માની ગોજી છે એ પહેલું મદ્રેસો છે બચ્ચાનું. આ માવતોની ફરજ છે તમે તમારા બચ્ચાઓની સરખી એજ્યુકેશન કરો. શા માટે? કારણ કે કયામતમાં સવાલ કરવામાં આવશે. એમ નથી કે આપણે માવતર છે તો જન્નતમાં જાશું જ, કયામતમાં ઓલાદ આપણને પકડશે કે છે તમે અમને શા માટે વાજિબ હરામ હલાલ દીન શું કામ ના શીખાયડો, શું કામ તમે ગફલતમાં ગયા કે અમને કઈ શીખામણ ના દીધી, અમને કઈ આ વાતની આ વાતના આ રસ્તા માટે તૈયારી કરવાનું કઈ સામાન ના આપ્યો. રસૂલલ્લાહ ફરમાવે છે કે તમારી ઓલાદની ઇજ્જત કરો અને એના નેક અખલાક શીખાડો. આ તમારા ઉપર ફરજ છે, તમે માવતર છો. જે તમારા માવતર ઉપર ફરજ હતી કે તમારી તરબિયત કરે, એ તમારી ઓલાદ ઉપર તમારા ઉપર પણ ફરજ છે કે તમે તમારી ઓલાદની તરબિયત કરો. એક કાતિલ હતો, કતલ કર્યો, જયારે કતલ કર્યો તો પકડાણું બધું કેસ ચાલ્યું, કોર્ટ ચાલી, સાબિત થઈ ગયું કે હા કાતિલ છે, ફાંસી ઉપર ટીંગાવવામાં આવશે. પૂછે ને કે તારી છેલ્લી શું જ આશા છે, તારી છેલ્લી કઈ ડિમાન્ડ છે, કઈ માંગણી છે તો અમે પૂરી કરીએ. કે હા મને માંગણી છે, મને મારી માં સાથે મુલાકાત કરવી છે. માં આવી, માને લઈ આવવામાં આવ્યું, માં આવી દીકરા પાસે, તો દીકરાએ માના કાનમાં બટકું ભર્યું. તો માએ રાડ પાડી કે આ તે શું કર્યું. એ કીધો માં તે મને જયારે હું પહેલી વખત ચોરી કર્યો તે મને ના ના પાડી, તે મને શિખામણ ના દીધી, તે મને મનાઈ ના કરી, તો આજે જો હું અહીંયા આવી પહોંચ્યો છું. જયારે મેં પહેલો પગલો ભૂલ કરી, તારી ફરજ હતી ના કે તું મને ના પાડ. મેં પહેલે નાની ચોરી કરી, પછી એનાથી મોટી કરી, પછી એનાથી મોટી કરી, પછી વધતો ગયો જ્યાં સુધી કે મેં ઇન્સાનની જાન લઈ લીધી અને આજે મારી પોતાની જાન હું ખલાસ કરીશ. તો આ મા બાપનું કામ છે જીજાને ગિરામી, કે ઓલાદની તરબિયત કરે. જે ઓલાદની તરબિયત નથી થઈ એ પણ એનો શુમાર પણ યતીમોની અંદર થાય છે. સલવાર હવે આપણે આવીએ આપણી પાંચમી સિફત ઉપર. જિબ્રાઇલ કહે છે યા રસૂલલ્લાહ, કાશ કે હું ઇન્સાન હોત તો આ દુનિયામાં આવીને બીમારોની અયાદત કરત, બીમારોને જોવા જાત, બીમારોના એના સમાચાર પૂછવા જાત. એટલે બીમારોની અયાદત કરત, આ જિબ્રાઇલની ખ્વાહિશ છે. ઇન્સાન બીમારને મળવા માટે જાય, એના સમાચાર પૂછે, એની વ્યાધિ કરે. કારણ કે રસૂલ અલ્લાહ ફરમાવે છે કે એક મુસલમાનનો બીજા મુસલમાન ઉપર ત્રણ હક છે. પહેલું ઈ કે જ્યારે મુલાકાત થાય એકબીજાને સલામ કરે. બીજું ઈ કે જ્યારે ઈ બીમાર થાય તો એની મુલાકાતે જાય. અને ત્રીજું જ્યારે ઈ ગુજરી જાય તો એના જનાઝાની અંદર ભાગ લે. આ એક મુસલમાનનું બીજા મુસલમાન ઉપર હક છે. પછી રસૂલ શીખાડે છે કેવી રીતના સમાચાર પૂછાવાય. રસૂલ કહે છે મરીઝની અયાદત ત્યાં સુધી પૂરી નથી થતી જ્યાં સુધી તમે મરીઝ પાસે બેસી એના ઉપર હાથ રાખી. હવે અહીંયા મહેરમ ના મહેરમની ધ્યાન રાખવાની છે, પણ બીમાર ઉપર હાથ રાખી એને એના સમાચાર પૂછો, તને કેમ છે, તારી તબિયત કેમ છે, તારા દિવસ રાત કેમ પસાર થાય છે. આ છે મરીઝની અયાદત. આટલો સવાબ છે મરીઝની સમાચાર પૂછવા, બીમારને જોવા જાઓ. છતાં ઇમામ ફરમાવે છે કે જ્યારે કયામતનો દિવસ આવશે તો અમુક એવા મોમિનીન હશે કે જે એટલા અલ્લાહના પસંદીદા હશે, જ્યારે એ લોકોનો હિસાબ કિતાબ થશે, એ લોકો અલ્લાહના સામે આવશે, તો અલ્લાહ પોતાના આ મોમિન બંદાઓને પૂછશે કે હે બંદાઓ, હું બીમાર હતો, તમે શા માટે મને જોવા ના આવ્યા. તો એ મોમિન કહેશે પરવરદિગાર, તું તો રબ્બુલ આલમીન છો, અમે તારા બંદા છે, તું તો પરવરદિગાર છો, તને ક્યાંથી તકલીફ અને દુઃખ થાય યા પરેશાની યા બીમારી આવે, અમે બંદા છે, અમને આ બધું થાય. પરવરદિગાર અમને નથી ખબર, તારી જાત તો બુઝુર્ગ છે, તું ક્યારે બીમાર પડી ગયો. તો અલ્લાહજી છે એ જવાબ આપે છે કે જ્યારે કોઈ મારી મોહબ્બતમાં અને અલ્લાહની મોહબ્બતમાં બીમારને જોવા જાય છે તો જાણે એ મારી ઈબાદત કરી. પછી પરવરદિગાર કહેશે કે તું ફલાણા બંદાને ઓળખે છે, તો લો મોમિન બંદો કહેશે હા હું ઓળખું છું. કે જ્યારે એ બીમાર હતો શા માટે તું એને જોવા માટે ન ગયો, કારણ કે જો તું વાં ગયો હોત, જો તૂને જો તે એની અયાદત કરી હોત, એને જોવા માટે ગયો હોત, તો એમ હતું જાણે કે તે મારી ઈબાદત કરી, મારી તું મને મળવા માટે આવ્યો. એક મરીઝને તું ઓને જોવા ગયો જાણે કે તું મને જોવા માટે આવ્યો હોત, અને જો તું હું એવાં બીમાર પાસે બેઠો હોત તો જાણે હું વાં જ હતો, હું વાં જ હતો. જો અગર તું વાં બેઠો હોત તો તને ખબર પડત હું વાં જ છું. અને વાં અગર તે કઈ દુઆ માંગી હોત તો હું એ મરીઝના સદકાથી વાસ્તાથી તારી દુઆને હું કબૂલ કરી લે. અને અગર તને અહીંયા સુધી મરીઝ સુધી આવવામાં ઘણી વખત આપણે કામકાજના અંગે દુકાન બંધ કરવી પડે, એક ગામથી બીજા ગામ સુધી જવું પડે, મોટરનો એસાન્સ બારવું ખપે, છેટું હોય, મહેનત કરવી પડે, અગર તું તારો ખર્ચો કરીને આ મરીઝને જોવા માટે આવ્યો હોત તો એ ખર્ચાની ભરપાઈ હું તને કરી આપું. કેટલો સવાબ છે મરીઝને જોવા જવા માટે, એટલો સવાબ છે કે ફરિશ્તા સવારથી સાંજ અને સાંજથી સવાર મગફિરતની દુઆઓ કરે છે. અઝીઝાની ગિરામી, આયાદત કરવી, મરીઝને જોવા જવું, બીમારના સમાચાર પૂછવા જવું, એના ઘણા તરીકાઓ છે. ઘણી વખત આપણે ન જઈ શકીએ તો આપણે ફોનથી સમાચાર પૂછે, મેસેજમાં સમાચાર પૂછે, જઈ શકીએ તો એના જેવું એક નહીં જરૂર જઈએ, કોશિશ કરીએ. અગર ગામમાં છે, અગર આપણા પાસે રસ્તો છે જવાનો, તો જરૂર કોશિશ કરીને મહેનત કરીને જાય. પણ જ્યારે આપણે મરીઝને જોવા જાય તો અમુક એના અદબ છે, એના આદાબ છે. ઇમામ અલી અલૈહિસલામ શીખવાડે છે કે જ્યારે તમે જાઓ, પહેલું તો એ કે જેને આપણે જોવા જતા હોય ને એના માટે આપણે રહેમત થઈને જાય, રહેમત થઈને ન જાય કે ગયા ગયા, બેઠા છે બેઠા છે બેઠા છે, ચાય આવે છે, પાણી આવે છે, ખાવાનું આવે છે, ઓલો જી બિચારો બીમારની ફિકર કરતો હોય તમારી સેવા કરવા લાગે. જાઓ, ઇમામ અલી કહે છે તમે જાઓ તો ખાલી હાથે ન જાઓ, પહેલું તમે બીમારને જોવા જાઓ ખાલી હાથે ન જાઓ, એના માટે કંઈ લઈ જાઓ, કેવી વસ્તુ લઈ જાઓ જેના માટે ફાયદાકારક હોય. હવે એને ઘી મનાય છે પણ તમે ઘીમાં બનેલી રાબ લઈ જાઓ તો એના માટે મુશ્કેલ છે. એને મીઠાણ મનાય છે તો એના માટે મીઠાણ ન લઈ જાઓ. તમને ખબર છે કે એની માલી હાલત બહુ સારી નથી, તો મને પૂછા કરો કે તારા પાસે દવા પૂરતી છે, જો તારી કઈ દવા ઘટતી હોય તો મને કે હું લેતો આવું. એના ઘરના બાજુમાં એ દવા નથી મળતી, તમારા ઘરના બાજુમાં મળે છે તો એને પહોંચાડી આપો. અને પછી બીજો ઇમામ ફરમાવે છે કે બહુ જાજીવાર બીમાર પાસે ના બેસો. આ ઇમામ શીખાડે છે કે બહુ જાજીવાર બીમાર પાસે ના બેસો, આટલી વાર જ બેસો. જેમ કે એક ઊંટ ઊભો હોય ને, એ બેસી જાય કેટલી વાર લાગે? થોડોક સમય લાગે. બીમાર પાસે બેસો, એને સલામ દુઆ, એની તબિયત પૂછો, એને કહો અગર અમારા જેવું કંઈ કામ હોય તો કહેજો અને ચાલ્યા જાઓ. એને બહુ જાજીવાર પરેશાન ના કરો. હા, અગર બીમાર તમને કહે કે મારા પાસે બેસો તો બેસી જાઓ. ઘણી વખત બીમાર હોય છે પણ ઘણી વખત એને પૂછવાવાળું કોઈ નથી હોતું, એના પાસે કોઈ નથી હોતું જેની વાતને સાંભળે, એના થકી વધારે બીમાર પડી જાય છે. એ બિચારો એકલો કમરામાં બંધ હોય છે, એકલો એકાંત, એનું દિલ ગભરાય છે, પણ એના પાસે કોઈ નથી કે એના સાથે બોલે. તો એ તમને કહે કે બેસી જાઓ તો બેસીને એની વાતને સાંભળી લ્યો. અઝીઝાને ગિરામી, આ અદબ રસ ઇમામ શીખાડી ગયા છે કે બીમારની તપાસ કરવી, બીમાર પાસે જવું. એના રસૂલ પોતે ગયા હતા, રસૂલના ચાચા બીમાર પડ્યા, અબ્બાસ, રસૂલના ચાચા અબ્બાસ બીમાર પડ્યા તો રસૂલ એને જોવા માટે ગયા. જ્યારે અબ્બાસ પાસે રસૂલલ્લાહ ગયા તો રસૂલલ્લાહ સમાચાર પૂછ્યા. રસૂલલ્લાહ જ્યારે સમાચાર પૂછ્યા તો અબ્બાસે કીધું કે બહુ થાકી ગયો છું બીમારીથી, હવે નથી ખમાતું, હવે તો મરી જાઉં તો સારું, અલ્લાહ ઉપાડી દે. આપણે નથી કહેતા મોટાજી ના દે, આ ખાટલા થાકી ગઈ છું યા થાકી ગયો છું, હવે અલ્લાહ લઈ લે, હવે શું છે મારા માટે, ને હવે તો કાંઈ નથી. ને ઇન્સાન માયુસીની વાતો કરતો, ને પછી આપણે જયારે બેઠા તો આપણે ઉમેરે, હા ઓલા ફલાણાને આ બીમારી થઈ હતી તો એમાં ગુજરી ગયો, ઓમાં ગુજરી ગયો, એટલે વધારે એને વ્યાધિ ઉપરે. જયારે બીમારને રસૂલલ્લાહ અબ્બાસને જોઈ છે, અબ્બાસ કહે છે યાર રસૂલલ્લાહ એવું હું થાકી ગયો છું, હવે મારાથી દુખાવો નથી થમાતો, અલ્લાહ મને લઈ લે. તો રસૂલલ્લાહ કહે છે એ ચચા અબ્બાસ, મરવાની દુઆ ન માંગો, જિંદગીની દુઆ માંગો. એમ ના બોલો કે ખુદા મને લઈ લે, એમ કહો કે ખુદા મને જિંદગી દે, મને સાજો કરી નાખે, હું પાછો સાજો થઈ જાઉં. શા માટે યાર રસૂલલ્લાહ? રસૂલલ્લાહ કહે છે એ ચચા અબ્બાસ, ઇન્સાનની બે હાલત છે, યા તો એ નેક ઇન્સાન છે યા તો એ ગુનેગાર ઇન્સાન છે. અગર જો તમે નેક ઇન્સાન છો અને ખુદા તમને સાજું કરે, તમને જિંદગી આપે, તો તમને મોકો મળશે ના વધારે નેકી કરવાનો, તમે હજી થોડુંક તમારા આખિરતના ભાતામાં ચીજું નાખી શકશો. અને અગર તમે ગુનેગાર છો તો એ ચચા અબ્બાસ, ખુદા પાસે માંગો કે ખુદા તમને સાજો કરે, જિંદગી દે, તાકે તમે તમારા ગુનાહોની માફી માંગી શકો. આ મોહલત તમને મળે કે જે તમારા ગુનાહ બાકી રહી ગયા છે ખુદા પાસે એની માગફિરત તલબ કરી શકો. અઝીઝાને ગિરામી, જ્યારે કોઈ બીમાર હોય છે અને પોતાના બિસ્તર ઉપર પડખા ફરાવે છે, ઉકાટા કરે, શિકાયત ના કે હાય મને શું થઈ ગયું, હાય ખુદાએ મને શું કર નાખ્યું, એ નહીં, સબરની સાથે. પણ ઇન્સાન છે, બહુ દુખતું હોય તો આહ ઉફ જરાક નીકળી જાય, એના બદલીમાં પણ એને સવાબ મળે છે. જાણે કે એ તસ્બી કહી, બીમાર હોવું અઝાબ નથી, ઘણી વખત અલ્લાહ તરફથી એક નેમત છે, ઘણી વખત અલ્લાહ તરફથી એક ઇમ્તિહાન છે. રસૂલલ્લાહ એક સહાબીના ઘરે જમવા માટે ગયા. જ્યારે ઘરમાં ગઈ રહ્યા, ખુશ હતા રસૂલલ્લાહ. મહેમાન હોય આપણે દાવતમાં જાય, જમવા જાય તો ખુશ હતા રસૂલલ્લાહ. રસૂલલ્લાહ માં હતા, જોયું ઉપર દીવાર પર, દીવા ભીત ઉપર કોઈ ચકલીનું ઈંડું હતું. હવે કેવી રીતના હોય, એ ઈંડું લસરતા લસરતા નીચે ઉતર્યું, તો આપણને એમ થાય કે બસ હવે તૂટી જશે નીચે પડ્યું. એ ઉતરી લસરીને એક લોઢા ઉપર અટકી ગયું. તો રસૂલલ્લાહ મુસ્કુરાણા, બધા એને એમ કે આ તૂટશે, પણ ના તૂટ્યું. તો રસૂલલ્લાહ ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી, તો ઓલો જેનું ઘર હતું એ રસૂલલ્લાહ પાસે આવ્યો અને કહ્યું, યા રસૂલલ્લાહ, તમને ખબર છે મારા ઘરમાં આજ સુધી એક બલા નથી આવી, મારા ઘરમાં આજ સુધી કોઈ નુકસાન જ નથી થયું. આ ઈંડું કેટલું ફ્રાજીલ હોય, આખું હાથ અડે છે તો તૂટી જાય છે, પણ ઓલું લોઢામાં ઉતર્યું, નીચે ઉતર્યું પણ ના તૂટ્યું. રસૂલલ્લાહ જ્યારે સાંભળ્યું, રસૂલલ્લાહ ઉભા થઈ ગયા અને વાંચી ચાલ્યા ગયા. રસૂલલ્લાહ કીધું, જી ઘરની અંદર કોઈ બલા, કોઈ બીમારી, કાંઈ મુસીબત નથી આવતી, એનો મતલબ એ છે કે અલ્લાહની નજર એ ઘર ઉપર છે જ નહીં, એ અલ્લાહની રહેમત એ ઘર દૂર છે. બીમારી જે છે એ ઘણી વખત આપણા સારા માટે હોય છે. રસૂલ ફરમાવે છે, મલઊન છે એ ઇન્સાન કે જેના માલમાંથી ઝકાત ન નીકળી હોય, અને મલઊન છે એ ઇન્સાન જેના શરીરની ઝકાત ન નીકળી હોય. તો સહાબીઓએ પૂછ્યું, યા રસૂલલ્લાહ, શરીરની ઝકાત શું હોય? તો રસૂલ કહે છે, જ્યારે મોમિનને કાંઈ લાગી જાય છે, ભટકાઈ જાય છે, પગમાં ઘણી વખત લાગી જાય છે, બીમાર થઈ જાય છે, આ શરીરની ઝકાત છે. આ પણ જરૂરી છે કે ઇન્સાનની શરીરની અંદર બીમારી આવે. આ બીમારી અલ્લાહની નિશાનીઓમાંથી છે, એક અલ્લાહ તરફથી રહેમત છે. ઇન્સાનના ગુના માફ થાય છે, હા, પણ શિકાયત ના કરવી જોઈએ. અઝીઝાને ગિરામી, બીમારની અયાદત કરવી, બીમારને જોવા માટે જવું બહુ જ સવાબ રાખે છે. જ્યાં સુધી કે ફરિશ્તો કહે છે, કાશ હું ઇન્સાન હોત તો હું બીમારોને જોવા માટે જાત. પણ હા, બીમારને જોવા માટે અમુક એના આદાબ છે, એના ખ્યાલ કરીએ, અને જ્યારે જાય તો ખાલી હાથે ન જાય, એના માટે કાંઈક ને કાંઈક લઈને જાય. અઝીઝાને ગિરામી, કરબલા આપણને ઇન્સાનિયતનું દર્શ આપે છે. ઇમામે હુસૈન શું પોતાની દીકરીને લઈ ગયા કે જે બીમાર હતી? ન લઈ ગયા. ઉમ્મુલ બનીને લઈ ગયા, મોટી ઉંમરના હતા? ન લઈ ગયા. નાની ઉમ્મે સલમા ઝઈફ હતા? ન લઈ ગયા. ઇમામે હુસૈનના કદમ કદમ ઉપર રહેમદિલી છે, કેટલા રહીમ છે મારા મોલા. કરબલાનો રંગ છે, લડાઈ થઈ રહી છે, ઇમામે હુસૈન લડાઈ કરી રહ્યા છે. લડાઈ કરતા કરતા એક દુશ્મન જખમી થઈને જમીન ઉપર પડી ગયો. જ્યારે લડાઈ થતી હોય તો બધા એકબીજાને કતલ જ કરતા હોય, એકબીજાને મારતા જ હોય. ઇમામે હુસૈને કહ્યું, એ ભાઈ, તારા કબીલાનું નામ શું છે? જખમી છે ઓલો, મોલા કતલ કરી નાખો, એક તમારો દુશ્મન ઓછો થઈ જાય, તમને ફાયદો ઈ ફાયદો છે, મારી નાખો આને. ઇમામે હુસૈન કહે છે, એ ભાઈ, તારા કબીલાનું નામ શું છે? તો કબીલાનું નામ દીધું. ઇમામે આવાજ આપી, એક ફલાણા કબીલા વાળાઓ, તમારો માણસ અહીંયા જખમી છે, આને લઈ જાઓ. ઈ લડાઈના અંદર કે જ્યારે બધા ઇમામ હુસૈનના લોહીના પ્યાસા છે, ત્યાં પણ ઇમામ ઇન્સાનિયતને દેખાડે છે કે મને અહીંયા કઈ લડાઈ કરવાનો, માણસોને કતલ કરવાનો શોખ નથી. આપણે ઇન્સાન બને, ઇન્સાન એકબીજાનો ખ્યાલ કરે, એકબીજાના મદદરૂપ થાય, આ કરબલા આપણને શીખાડે છે. પણ આ કરબલામાં જે લશ્કરે યઝીદ હતું, એને આપણા ચોથા ઇમામ સાથે શું વર્તાવ કર્યો? મારા ચોથા ઇમામ બીમાર હતા, ખેમાની અંદર હતા, બારે નહોતા આવી શકતા, પણ જયારે શામે ગરીબાના આ ખેમાઓને બારવામાં આવ્યા તો ચોથા ઇમામના નીચેથી બિસ્તરને ખેંચી લેવામાં આવ્યું. અઝીઝાને ગિરામી, જે ઇસ્લામ શીખાડે છે આ દુશ્મનો એનાથી ઘણા જ દૂર હતા. હા અઝીઝાને ગિરામી, આજે 7મી મોહર્રમ આવી ગઈ. 7મી મોહર્રમના દિવસે ઇમામ હુસૈનના ખેમાની અંદર પાણી ખતમ થઈ ગયું. હવે પાણી નથી, બચાવ, અલતશ, અલતશની આવાજ બુલંદ કરે છે. રિવાયતોની અંદર મળે છે બીબી સકીના બચાવ સાથે કૂઝા લઈને એક ખેમાથી બીજા ખેમામાં જાય છે કે શાયદ ક્યાંયથી થોડું પાણી મળી જાય. ફરતા ફરતા જ્યારે પોતે શહેઝાદી ખૂપી ઝૈનબના ખેમાની અંદર દાખિલ થાય છે તો કઈ જોઈ છે અને પછી કીધા વગર બારે નીકળી જાય છે. જનાબે ઝૈનબ બોલાવે છે, દીકરી સકીના અહીંયા આવો, શા માટે ખેમામાં આવ્યા હતા? તો કહે છે, ફૂફી અમ્મા, હું તો પાણી ગોતવા આવી હતી, પણ માને જયારે મેં જોયું કે તમારા હાથમાં મારો ભાઈ અલી અસગર પ્યાસો છે તો હું સમજી ગઈ કે ફૂફી અમ્મા પાસે પણ પાણી નથી. હજી જો 7મી મોહર્રમના પાણી બંધ થઈ ગયું, પાણી ખતમ થઈ ગયું, 8મી મોહર્રમ આવી, 9મી મોહર્રમ આવી, આશુરની રાત આવી. દરેક બીબી પોતાની કુરબાનીને તૈયાર કરી રહી છે. ફરવા જનાબે કાસિમને કહી રહી છે, એ મારા દીકરા કાસિમ, હું સૈદાની નથી, ધ્યાન રાખ જે કાલે દાદીના સામે મને શર્મિંદા ન કરજે. કાસિમ કહે છે, અમ્મા, હું જરૂર કાલે લડાઈ કરીશ. જ્યારે ઇમામે હુસૈન રાતના ઇબાદત કરવા માટે ખેમાઓની અંદર આવી ગયા, પોતાના ખેમામાં ઇબાદત કરતા હતા, જોયું કે બાજુમાં કોઈ આવીને બેસી ગયું. મોલાએ જોયું દીકરા કાસિમ આવ્યા છે. કહ્યું, શું કામ છે દીકરા કાસિમ? કહ્યું, ચચા, મને પૂછવું છે, શું શહીદોમાં મારું નામ છે? હજી જો ઇમામે હુસૈન પૂછે છે, કાસિમ, મોતને કેવી ચાહો છો, કેવી સમજો છો મોતને? જનાબે કાસિમ કહે છે, મોત તો મોલાની મદ કરતા મારા માટે મીઠી છે. ઇમામે હુસૈન કહે છે, બસ તો કાસિમ, બધા શહીદ થશે, ત્યાં સુધી કે નાનો અલી અસગર પણ શહીદ થશે. કાસિમ તડપી ગયા, કહ્યું, ચચા, શું દુશ્મનો ખેમામાં આવી જશે? ઇમામે હુસૈને કહ્યું, નહીં કાસિમ, કરબલાના રણમાં હું પોતે અલી અસગર ને લઈને જઈશ. અરે મોલા, કાંઈ નથી દા, પણ હાય શાશ, કાસિમ ને ખબર હોત કે શામે ગરીબા શું ખાવાનું છે. અઝીઝાને ગિરામી, સુબે આશુર આવી, લડાઈ શરૂ થઈ. અસહાબ ગયા, અનસાર ગયા, હવે બની હાશિમ નો વારો છે. અરે કાસિમ વારે વારે ચચા પાસે જાય છે, ચચા, મને મરવાની રજા આપો, ચચા, મને મરવાની રજા આપો. ઇમામે હુસૈન કહે છે, બેટા કાસિમ, તું તો મારા ભાઈની નિશાની છો, તને કેમ રજા આપું? અરે કાસિમ હવે થાકીને માં પાસે આવી ગયા. માને કહે, માં જોઈને કહે છે, કાસિમ, તમે હજી જીવતા છો? ઓનો મોહમ્મદના લાશા તો આવી ગયા, તમે હજી જીવતા છો? કેમ નથી જાતા? કાસિમ કહે છે, અમ્મા, ચચા રજા નથી આપતા. માને યાદ આવ્યું, મદીનામાં બાબા એક કાગળ દીધો હતો, હસને એક કાગળ લખીને કાસિમ માટે દીધો હતો. માં એ કાગળ કાઢી આવ્યા, કહ્યું, કાસિમ, આ ચચા ને દયાઓ. ઇમામે હુસૈન પાસે એ કાગળ આવ્યો, ભાઈએ કાગળ ને ખોલ્યો, ભાઈ ના અક્ષર જોયા, મારા મોડા રોઈ પડ્યા. કાગળ માં લખેલું હતું, ભૈયા હુસૈન, કરબલામાં હું નહીં હોય, મારા તરફથી કાસિમ ને રજા આપજો. અરે ઇમામે હુસૈન કાસિમ ને ગળે લગાડે છે, આટલો ગિરિયા કરે છે, બેહોશ થઈ જાય છે. પછી હોશમાં લઈ આવે છે, જનાબે કાસિમ ને તૈયાર કરે છે. ઇમામે હસન નો અમામો પહેરાવે છે, કપડા પહેરાવે છે, પણ કપડા ને ફાડી નાખે છે. અરે કેતા હશે, આ કાસિમ નું કફન છે. અરે શહેઝાદા કાસિમ ને ઘોડા ઉપર સવાર કરે છે. કાસિમ રણ તરફ નીકળે છે. દુશ્મનો કહે છે, અમે જોયું ખેમાનો દરવાજો ઉઠ્યો અને એક ચાંદનો ટુકડો બારે આવ્યો. અરે જે દુશ્મનની નજરમાં ચાંદનો ટુકડો હોય, માની નજરમાં શું હશે? કાસિમ મેદાન તરફ જાય છે. હવે ઇમામે હુસૈન એક તરફથી જોઈ રહ્યા છે, હઝરતે અબ્બાસ બીજી તરફથી કાસિમની લડાઈને જોઈ રહ્યા છે. અર્ઝકે શામીના 7 દીકરાઓને કાસિમે માર્યા, પછી અર્ઝકે શામી પોતે આવ્યો. ઇમામે હુસૈનના ચહેરાનો રંગ બદલાઈ ગયો. ઇમામે હુસૈન પાછા ખૈમાની અંદર આવ્યા, કહ્યું ઝૈનબ કાસિમની માં ક્યાં છે? ફરવા આવ્યા, કહ્યું માની દુઆ કબૂલ થાય છે. કાસિમના સામે બહુ જ મોટો પહેલવાન, મારો દીકરો 3 દિવસનો ભૂખો પ્યાસો છે, દુઆ કરો. ફરવાએ દુઆ કરી, કાસિમને ફતે મળી. અરે અજીઝાની ગિરાવી દુશ્મનોએ જોયું, આ હૈદરનો પોતરો છે, નહીં પકડાય. અરે એલાન થયું, હમલો કરો. કાસિમ ઉપર હમલો થયો, કોઈ ગુર્જ મારે છે, કોઈ તલવાર મારે છે. કાસિમ જમીન ઉપર આવ્યા, આવાજ દીધી, ચચા મદદ કરો, ચચા આજ નીકળી અજીઝા દો. કરબલાની તારીખમાં કોઈ પણ નાશા ઉપર ઇમામે હુસૈન એટલી જલ્દી નથી આવ્યા. જલ્દી કાસિમની લાશ ઉપર આવ્યા. એક તરફથી હઝરતે અબ્બાસ છે, એક તરફથી ઇમામે હુસૈન છે. લશ્કરને એક જો ઇમામે હુસૈન આવી રહ્યા છે, લશ્કર દોડવા લાગ્યું. જમણી બાજુના ઘોડાઓ ડાબી બાજુ ગયા, ડાબી બાજુના ઘોડા જમણી બાજુ ગયા. વચમાં કાસિમ પામાલ થઈ ગયા, કહ્યું ચચા આજ નીકળી, ચચા આજ નીકળી. અને જયારે મારા મોલા કાસિમ લાશ પાસે આવ્યા, હું કહીશ કાસિમ તમે તો ચચા નો સાથ નિભાવ્યો. એક હુસૈન નો લશ્કર પામાલ થયો, એક કાસિમ નો. પણ કાસિમ નો લશ્કર તો, કાસિમ નો લાશો તો જીવતે જી પામાલ થયો છે. મારા મોલાએ લાશ ઉઠાવવાની કોશિશ કરી, પણ લાશ ના ટુકડા છે. મારા મોલાએ અબાબા થઈ લાશ ને કબા ની અંદર રાખી, ઘંટડી બનાવીને ખેમા તરફ લઈને આવ્યા. જનાબે જૈનબ લાશ ના લેવા માટે આવ્યા. જયારે લાશા ને લેવા માટે આવ્યા, જોયું કે કઈ નથી, મામે હુસૈન ના હાથમાં લાશો નથી. અઝીઝા ને ગિરાવી, ગઠડી રાખી દીધી, કાસિમ ની લાશ આ ગઠડી માં છે, હાય માં કેમ જોશે? અઝીઝા ને ગિરાવી ફરવા આવ્યા, જયારે ગઠડી ને જોયું, કહ્યું મને મુબારકી આપો, મારી કુરબાની સૌથી વધારે કબૂલ થઈ.